એને ઉતાર આપો કે એ આત્મા દર્શન દેવાનું કામ કરે છે, પણ કોને કે જે દર્શન લે એને. પછી દાખલો આપ્યો કે જુઓ, આપણું મંદિર છે, કયું રસ્તા ઉપર મંદિર છે, તમારી જીગાની સામે, એમની જીગા છે ત્યાં, એની જીગા આપણે ગુરુદેવ જયારે પધારે ત્યારે એ જીગા ફ્રી ઓફ ચાર્જ મોટો મંડી જબરજસ્ત એના જીગામાં જ કરીએ, મંડી મંડી તોડી નાખીએ, એની છૂટ છે સાવ, બહુ ઉપયોગ કર્યો. એમની સામે આપણું મંદિર છે જૈન મંદિર, તો કહ્યું કે આ જૈન મંદિરમાં પ્રતિમા ભગવાનની બિરાજમાન છે, બરાબર? તો કહા બીકુ રસ્તે બધા ચાલ્યા જાય છે, ભગવાન બોલાવે છે કે મારા દર્શન કરવા આવો, બોલાવે છે અંદરથી પ્રતિમા, બોલે નહી, ઠીક ઠીક બોલાવે નહી. હવે અંદર દર્શન કરવા જાય એને દર્શન દે કે આમ ફેરવી નાખે મોઢું, સાચું કેજો જયંતભાઈ, દર્શન લેવા જાય એને દર્શન દે, બરાબર છે દ્રષ્ટાંત? એવી રીતે આ ભગવાન આત્મા બિરાજમાન છે, પરમાત્મા બિરાજમાન છે, હો શ્રદ્ધામાં લેવા જેવું છે, પરમાત્મા બિરાજમાન છે, દેહ દેવળમાં આત્મા પ્રભુ બિરાજમાન છે. રૂચિ જોઈ ને એમ તમારે એનું ચૂકવવી પડશે, એની કિંમત ચૂકવવી પડશે. એમનેમ નહીં થાય કઈ, એમને આ ભગવાન કઈ જવાબ દેવો નથી, સમજ્યા? તમારી પાત્રતા જોઈ, હા જોઈ અંદર. તો કે છે કે એ ભગવાન ચોવીસે કલાક દર્શન દેવા તૈયાર છે, જે દર્શન લે ને દે. એટલે પરનું અવલંબન છોડી અને જ્ઞાન આત્માની સન્મુખ જયારે થાય ત્યારે એ પરિણામમાં આત્માનો અનુભવ થાય છે, એને દર્શન દીધા જ કરે. પછી એવો પાછો કે એ પરિણામ દર્શન લીધા જ કરે સાદી અનંતકાળ સુધમાં, તો એ થાકે નહીં, ભગવાન ન થાકે, દર્શન દેવાની કોઈ દી ના નહીં પાડે. એ તો સાદી અનંતકાળ ભગવાન આત્મા દર્શન દીધા કરે અને કેવળ જ્ઞાન દર્શન લીધા કરે. આવો અંદરમાં બેને વ્યવહાર સારામાં સારો ચાલે છે. કેવળ જ્ઞાનને પરિણામ સમયે સમયે પ્રગટ થયા કરે, આત્માને સન્મુખ આત્માને પ્રત્યક્ષ અનુભવ્યા કરે, એ દર્શન લેવાનું કામ કરે. કેવળ જ્ઞાન દર્શન લેવાનું અને દ્રવ્ય ભગવાન આત્મા જે છે પરમાત્મા જીવતત્વ દર્શન દીધા કરે, મોક્ષ તત્વ દર્શન લે અને જીવતત્વ દર્શન દે, પરિપૂર્ણ અવસ્થા થાય ત્યારે. હવે સાધક થાય ત્યારે શું કે સંવર નિજરાના પરિણામ દર્શન લે અને ભગવાન આત્મા દર્શન દીધા કરે, શુદ્ધ ઉપયોગ દર્શન લે અને શુદ્ધ ભાવ દર્શન દીધા કરે. જમનાબેન, એમાં કોઈ થાકે નહીં, કેમ કે વિતરાગતા છે, એમાં થાકવાનો પ્રશ્ન, કષાયમાં થાક લાગે, કષાયની પ્રવૃત્તિ હોય એમાં થાક લાગે, અકષાય પ્રવૃત્તિમાં કોઈ કાળે થાક લાગે નહીં. સિદ્ધ ભગવાનને કોઈથી થાક લાગ્યો છે? આનંદનો અનુભવ કર્યા જ કરે છે, અનંત અનંતકાળ થઈ ગયો, ઘણા સીધો અનંતકાળ પહેલા થઈ ગયા ને, તો આનંદનો અનુભવ કર્યા કરે છે. સ્વભાવમાં થાક ન હોય, વિભાવમાં થાક હોય, જ્યાં રાગ દ્વેષની પરિણતિ ઉભી થાય ત્યાં થાક લાગ્યા વગર એ નહીં. વાત સાચી છે. અને હવે થોડા દિવસ રહ્યા એટલે, અને પછી એમ છે ને કે થોડા માણસ હોય ને એમાં સૂક્ષ્મ વાતો પણ બહુ આવે, સમાજમાં એટલી વાત થઈ ના ફેર પડે, ક્યારે તમે કોઈ બોલો છો ગમતું જ નથી, એ તો એકદમ બ્રેક મારે છે,
લોભ જાગે છે કે આવી રીતે હંમેશા મૈડા કરે, એવો ભાવ આવે છે, હંમેશા આ વાતાવરણ મૈડા કરે,
રસ્તો બતાવી જાય છે.
માટે બિલકુલ હતાશ થવું નહીં, પ્રયત્ન ચાલુ રાખો, ઉતાવળ કરવી નહીં અને પ્રમાદે કરવો નહીં, ઉતાવળ કરવી નહીં અને પ્રમાદે ન કરવો, મધ્યસ્થ થઈને રૂચિપૂર્વક એને એ પ્રકારે આત્માની નિરંતર ભાવના ભાવ્યા કરે, તો એક વખત એને આત્મા દર્શન દીધાવી ન રહીએ નહીં, કેમ કે એ તો દર્શન દેવા તૈયાર છે પણ દર્શન પરિણતિ લેતી નથી. એક વખત મુંબઈમાં એવો બનાવ બન્યો કે કરોડોપતિ માણસ શેઠ હતા અને એનો એકનો એક દીકરો, એકનો એક. તો એ ખોટે રસ્તે ચડી ગયો. મુંબઈમાં તો ગમે ત્યારે ખોટે રસ્તે ચડી જાય, કઈ નિમિત્તના સંઘમાં ચડી ગયા મિત્રો, ખોટે રસ્તે ચડી ગયો. ખૂબ પૈસા ઉડાડો મળ્યો, સમજી ગયા. ત્યારે શેઠને ખબર પડી કે હવે એને આ ઘરમાં રાખી શકાય એવો આ છોકરો નથી, ભલે દીકરો છે પણ ઘરમાંથી કાઢવો જોઈએ, નહીતર બધું ખલાસ કરી નાખશે, સમજી ગયા. એને સહન બહુ કર્યું, 5-25 લાખ 50 લાખ રૂપિયા ગયા, ત્યાં સુધી કઈ હશે, કાલ સુધરશે, પણ સુધરો નહીં. એટલે એને ઘરમાંથી કાઢી મૂક્યું, બિલકુલ ટોટલ. માણસોને કહી દીધું કે બિલકુલ એને આ ઘરમાં આવવાની મનાય છે. એને બેસાડીને કહી દીધું, તારે જ્યાં જવું એ જા, તારે આ ઘરમાં આવવાનું નથી, આપણે તમારો કઈ સંબંધ પૂરો થયો, સમજી ગયા. અને કોર્ટમાં જાય તો એનું કઈ ચાલે એવું નથી, એક પૈ મળે એમ નથી, કેમ કે એના બાપે પોતે ઉપાર્જિત મિલકત હતી, કાયદાથી બધું તપાસ કરી લીધો, નકર તો છોકરા હેરાન કરે, બાપને કોર્ટમાં કરે, સમજો. તો પછી એ છોકરો વર્ષ થયું, 2 વર્ષ થયું, 3 વર્ષ થયું, પૈસાનો ફોર્સ તો બંધ થઈ ગયો, સોર્સ તો આવ્યો નહીં. અને એના જે મિત્રો હતા અથવા જ્યાં એ જતો હોય એ પૈસાના જ લોભી હતા, એને પૈસા સિવાય છોકરા પ્રત્યે તો કઈ હતું જ નહીં, એને તો કામ પૈસાનું હતું, લૂંટવાનું, સમજી ગયા. જે રીતે લૂંટાય રીતે પૈસા થઈ ગયા બંધ, એટલે ઓલાઈ ધીમે ધીમે હવે અણગમો બતાવવા માંડ્યા, આવકાર આપવા માંડ્યા નહીં, સમજી ગયા. ટેલિફોન આવે તો કે અત્યારે નહીં કે કાલ આવજો એમ, ઓલો પછી સમજી જાય ને કે બધા ટકા મારે છે, તો પૈસાના જ બધા લાલચુ હતા. તો એ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ ત્યાં થાક્યો બહુ, એ પણ થોડો વટવાળો તો ખરો પેલા કે આપણે બાપ અમાએ જવું નહીં, પણ હાવ થાક્યો, હાવ થાકી ગયો પછી થાય શું. પછી કે હવે ઉપાય કઈ કરવો પડશે, આમાં આખી જિંદગી મારી નહીં નીકળે. પછી એના ફાધરના મિત્ર હતા, એને ઘરે ગયો, ઘરે ગઈ જઈને ખૂબ રોયો, પોતે પશ્ચાતાપ કર્યો, માફી માગી, મારી ભૂલ છે, મારા પિતાની કાંઈ ભૂલ નથી, તમે મારા પિતાશ્રીને સમજાવો, હવે મને ખૂબ પશ્ચાતાપ થાય છે મારી ભૂલનો, અને કોઈ દી જિંદગીમાં હવે હું ભૂલ નહીં કરું, સીધે રસ્તે હું આવી જઈશ, અને પિતા જેમ કહેશે એમ હું કરીશ. તો કે તને ચોક્કસ ખાતરી છે તો જ હું તારા વતી કહેવા જાઉં, પછી હું પાછો પડી જાઉં એ ઠીક નહીં. તો 100% મારા વતી તમે ગેરંટી આપી દો, એને હું તમે મારા જામીન થઈ જાઓ, મારે એવા ફેર નહીં પડે. એના બાપે મિત્ર સમજ્યો કે આ થાકી ગયો છે, આવો. એટલે એના મિત્રને વાત કરી કે આ પ્રમાણે હકીકત છે, સમજાવ્યા, સમજી ગયા. છેવટે આ ઘર તો એનું જ છે ને, તમારું તો કઈ છે નહીં, તમે તો જવાના છો. ઠીક, અત્યાર સુધી એને પૈસા જે ઉડાડ્યા એ કેના ઉડાડ્યા ખબર છે, એના ઉડાડ્યા છોકરાના. તમારા તમે ક્યાં છે જ, કેમ કે તમે તો મૂકીને જવાના છો, પૈસા ઉડાડ્યા છે તો એના ઉડાડ્યા છે, ઓછા થયા, તમારે ક્યાં ઓછા થયા છે, એમ કરીને ખૂબ એને ઠંડા પડ્યા, સમજાવ્યા. ભલે કઈ વાંધો નહીં, એ સમજે કે બહુ સારી વાત છે, એકનો એક દીકરો છે, ઘરે આવતો હોય તો એના જેવો કે નહીં. હવે એને ઘેરે બોલાવ્યો એટલે તરત જ એને ઘાટ્યો ને ઓફર ઓલી કરી, ઓર્ડર કે તમે એને નાવાનું સ્નાન, કપડા નવા, જમવાનું, આ તે, ખૂબ પ્રેમથી એને આવકાર આપ્યો, સમજી ગયા. હવે જો ઘણા વર્ષથી એ દીકરો ખોટે રસ્તે ચડી ગયો હતો છતાં પણ ઘેરે આવ્યો તો બાપ મોટા મનનો ને હે આવકાર આપ્યો કે નહીં, એમ આ ભગવાન આત્મા પિતા છે એવા મોટા મનનો છે કે અનંત કાળથી એની પરણતી બહાર રખડતી હતી, સુખ શોધવા જાતી હતી, અને પરણતી થાકી ક્યાંયથી સુખ મળ્યું નહીં. એટલે હવે પરણતી વિચાર કરે છે કે હવે પિતા પાસે જાય એ તો ધક્કો નહીં મારે, સમજી ગયા. હે પરણતી જયારે આત્મસન્મુખ થાય છે ત્યારે ભગવાન આત્મા એને આવકાર આપે છે, આવ આવ આવ, સંભાળી લીધ પોતામાં. એને એ ભગવાન આત્મા મોટા મનનો એવો છે કે એમ કહેતો નથી કે અનંત કાળ ગયો તે મારા સામે જોયું નહીં, મારો અપરાધ કર્યો, કેમ કે આત્માની આરાધના ન કરી એ જ વિરાધના કરી એ જ અપરાધ છે. તો એ પરણતીને જરાય ઠપકો નથી આપતો ભગવાન આત્મા, આવો આવો, આગળ તમારું છે, આવો આવો, બધા અહીંયા આવો, આ પદ તમારું છે, આમાં વસો, આમાં વસો, હમણાં તમને શાંતિ મળશે. સમજી ગયા? એમ પર પદાર્થનું અવલંબન લેતા કિંચિત માત્ર કોઈને પણ ધર્મ ન થાય. સોનું અવલંબન લેતા ધર્મ થાય, એક નિયમ, એક નિયમ બાંધવો, પછી સોનું અવલંબન આવતા વાર લાગે, પરનું અવલંબન લેવાય જાય. અંદરમાં તો ખટક રાખવી કે પરનું અવલંબન લેવું પરાધીનતા, એ કઈ સુખ નથી પરાધીન. સમજી ગયા? આવ્યા કરે, પણ તમારે એને કેળવવી પડશે શ્રદ્ધાને. ઓલું અનાદિકાળનો અભ્યાસ છે ને આ અનભ્યાસ છે. આ અંદરમાં વળવાનો તો અનભ્યાસ છે, ઘર તો જોયું નથી, ઘર જોયું નથી, હે રસ્તો જોયો નથી. એટલે જ્ઞાની ગુરુ જયારે મળે ત્યારે રસ્તો બતાવે છે, સ્વરૂપ પણ બતાવે છે, ભૂલ પણ બતાવે છે, ભૂલ કેમ ભાંગે એ પણ બતાવે છે, એને અવલંબન કેમ લેવું એ બધા પ્રકારો ધીમે ધીમે સમજાવે છે. તો એને જો ધર્મ કરવો હોય તો પેલામાં પેલા શ્રદ્ધામાં તો એમ લેવું જ જોશે કે પરનું અવલંબન લેતા જ્ઞાન થાય જ નહીં, શાસ્ત્રનું અવલંબન લેતા જ્ઞાન નહીં થાય. ત્યારે શાસ્ત્રનું અવલંબન લે છે ત્યારે શ્રદ્ધામાં નકાર આવે છે કે આનું અવલંબન લઉં, પરનું ગ્રહીનું અવલંબન લેતા મને જ્ઞાન નહીં થાય. એ વિષય જરા સારો આવ્યો છે કે પરનું અવલંબન તું શ્રદ્ધામાંથી છોડી દે. શ્રદ્ધામાંથી પહેલા ત્યાગ આવે છે પરના અવલંબનનો. ચારિત્ર અપેક્ષા એ પરનું અવલંબન હજી ઠરાય નહીં, નબળાય છે, પણ અભ્યાસ છે ને, એટલે અવલંબન આવ્યા કરે. જ્ઞાનીઓને પણ આવે છે, જ્ઞાનીઓને પણ સ્વાધ્યાય, મનન, ચિંતવન શાસ્ત્ર લખે છે, એ અવલંબન જ છે ને. એટલું અસ્થિરતાનું અવલંબન આવી જાય છે, કેમ કે અનાદિકાળની ભેદવાસી બુદ્ધિ હતી એટલે એકાએક દમ ઠરાતો નથી, શ્રદ્ધામાં આવી ગયું, પણ ચારિત્રની પરિણતિ હજી ઠેકડા મારે છે.
ફરક એટલો પડી જાય છે.
આત્માનું અવલંબન લીધું ને જ્ઞાન થયું, પછી શાસ્ત્રનું અવલંબન લે પાંચે, પણ અવલંબન લેવાથી મને જ્ઞાન થાય એમ શ્રદ્ધા ના પાડે, શ્રદ્ધા નિષેધ કરે છે. ઈ કે છે શાસ્ત્રથી જ્ઞાન થતું નથી, આકરું પડે. હવે અત્યાર સુધી તો એમ કહ્યું કે પુણ્યથી ધર્મ ન થાય, હવે શાસ્ત્રથી જ્ઞાન ન થાય, શાસ્ત્રને ઉડાડ્યા, હવે ક્યાં જવું અમારે? અમે નિરાધાર થઈ જશું. સમજી ગયા? એમ શાસ્ત્રમાં એક આવે છે, શ્લોક આવે છે કે તમે પરાશ્રિત વ્યવહાર જો સર્વથા બધો છોડાવી દેશો તો મુનિઓનું શું થશે? કેમ કે પાંચ મહાવ્રતના જો પરિણામ છે પરાશ્રિત, એને પણ જો છોડાવશો તો મુનિઓનું થશે શું, અને એ ચારિત્ર કેમ એ નિભાવશે એમ. સમજી ગયા? તો આચાર્ય ભગવાન કહે છે કે અમે એ પરાશ્રિત વ્યવહાર છોડાવીએ છીએ અને શુદ્ધાત્માનું અવલંબન લેવડાવીએ છીએ, એટલે શુદ્ધાત્માનું એ જ એને શરણ છે, શુદ્ધાત્મા જ એને શરણ છે, એનું શરણ લેતા અમે આ એને છોડાવીએ છીએ. માટે આત્મા અસરણ નહીં થાય, મુનિઓ અસરણ નહીં થઈ જાય. પાંચ મહાવ્રતનું શરણ છોડશે તો મુનિઓ અસરણ નહીં થઈ જાય, ત્યારે શું છે કે આત્માનું શરણ રહેશે એમ, આત્માનું જ શરણ છે. આવા બધા પાઠો છે. પણ જયંતિભાઈ વાત સાચી છે, અનાદિકાળની ઓલી અવલંબન લેવાની ટેવ થઈ ગઈ છે ને. ગુરુદેવ કહેતા હતા કે ગાયને સારામાં સારો ખોરાક આપે ને તો ઓખરમાં જાય માથું મારે ત્યાં, અને ઓલું ખરાબો હોય ને એ ચાટવા મળે. બોલો, નકર સારામાં સારો ખોરાક આપે રમણીકભાઈ તો પણ ઓલી ટેવ પડી ગઈ જ ને, એટલે અહીંયા માથું મારવા જાય ઉકેડામાં. સમજી ગયા? એ ગુરુ જયારે સારામાં સારી ઊંચી વાત કરે છે કે શાસ્ત્રનું અવલંબન છોડ ને આત્માનું અવલંબન લે, ઊંચે ઊંચે જવાની વાત કરે છે ને. શાસ્ત્રનું અવલંબન છોડીને ટીવી જા જો અવલંબન લે એમ નથી કહેતા. આ ચોખવટ કરવી પડે કે ભાઈ શાસ્ત્રનું અવલંબન લેતા જ્ઞાન ન થાય તો હવે આપણે આત્માનું તો અવલંબન આવતું નથી, તો ઘરમાં ટીવી છે, ઘરમાં ટીવી જોયા કરો. અરે ભાઈ, ટીવીના અવલંબનની તો વાત જ નથી, એ તો નિમિત્તપણું નથી. જ્ઞાનની ઉત્પત્તિમાં એ નિમિત્ત કારણ નથી, પણ આત્મજ્ઞાનની ઉત્પત્તિમાં જે નિમિત્ત કારણ છે એવું શાસ્ત્ર, એ શાસ્ત્રમાં અટકતો તો શિષ્ય એને કહે છે કે છોડી દે અવલંબન, તો આત્માનું અવલંબન જલ્દી લઈ લે. ઊંચે ઊંચે ચડાવવાની વાત છે, નીચેની પાડવાની વાત હોય નહીં. પુણ્યનો ત્યાગ કરાવે છે તો શું પાપનું ગ્રહણ કરાવે છે? એવો ઉપદેશ હોય કોઈ દી? જે વિતરાગ થયા એ કઈ નીચો ઉપદેશ આપે તો ઊંચે ઊંચે ચડાવે છે. થાય જ નહીં હો, પરદ્રવ્ય છે ગુરુ તો. એક વાર જયંતિભાઈ વાત કરી હમણાં કે ખરેખર મિથ્યાત્વ નામનો કોઈ દોષ છે એ જગત જાણતું નતું, એ આ ગુરુદેવે બહાર પાડી. મિથ્યાત્વના દોષની વાત જ નહીં, એક પાપ ને પુણ્ય, હિંસા જોગ ચોરી એ બધા પાપના પરિણામ, એ છોડવા યોગ. પણ મિથ્યાત્વ છોડવા યોગ છે એ કોઈને ખબર નથી. મહાપાપ, પાપનો બાપ કયો? સાત વ્યસન, સાત પ્રકારના વ્યસન કરતા પણ મિથ્યાત્વનું પાપ બુરુ કયું. એનો અર્થ સાત વ્યસન સેવા દેવા એમ નહીં, પણ એ પાપની પરાકાષ્ઠા બતાવવા માટે સાત પ્રકારના જે વ્યસનો સેવે છે જીવ, શિકાર, પૈસ્ત્રી, ગમન, જુગાર વગેરે વગેરે અનેક પ્રકારના જે છે, જે એના કરતા પણ મિથ્યાત્વનું પાપ બહુ બુરુ છે. અને એ છે ઘરનો ચોર, એ પાપની કોઈને ખબર ન પડે. ઓલા ચારિત્રના પાપની તો ખબર પડે કે આ પાપના પરિણામ કહેવાય. તીવ્ર ક્રોધ આવ્યો તો એ પાપના પરિણામ, પોતે ખબર પડે ને બીજા નહીં. જાણે કે આટલો બધો ગુસ્સો શું કરો છો તમે, શાસ્ત્ર વાંચીને આટલો બધો ગુસ્સો ન કરાય, છોકરાય કે નાના સમજી ગયા. પણ મિથ્યાત્વનું પાપ અંદરમાં મીઠાશ આવે છે કે પૈસાથી સુખ, પૈસાથી સુખ, પૈસાથી સુખ, મીઠાશ એ પાપની કોને ખબર પડે ને? હા, એ ઉંદર મુંબઈમાં મોટા મોટા પેલા તો બહુ હતા, તે રાત્રે આવે ને બહાર ગામના, તે સુએ બિચારાને ખબર ન હોય, અને ઉંદર આવે રાત્રે ને ફૂકી ફૂકીને ખાય, આખો અંગૂઠો ખાય, એ હવારે ખબર પડે. હા, ફૂંક મારે ખાય, ફૂંક મારે ને ખાય, એને દુઃખ એને દુઃખ નથી થતું. પણ જેમ ઓલો અંગૂઠો કપાઈ ગયો એમાં મનુષ્ય પર્યાય વહી જાય આખી મિથ્યાત્વના દોષથી. ગંભીર વાત છે, માંડ માંડ આ મનુષ્ય ભાવ મળ્યો. અત્યારે તો આત્માનું કરી લેવા જેવું છે, બીજું ઓછું મળે વધારે ન મળે, ન મળે તો કઈ નહીં. અરે સૂકો રોટલો ને છાશ ખાઈ લઈએ, પણ આ કરવા જેવું છે. વગર મહેનતે આ તો ભાઈ લોટરી લાગી. આપણે પામરને આ લોટરી લાગી, નિર્ધનને આ લોટરી લાગી, સમજી ગયા. આ આ પુરુષ એટલે અજોડ પુરુષ છે, સત્ય અજોડ, એમાં કઈ નથી. અને એની વાણી છે એ શાસ્ત્ર થી મેળવી લ્યો અને આત્માથી મેળવી લ્યો, એમ અનુભવ કરીને મેળવો અને આગમથી મેળવો, એની એવી વાણી છે. સમજી ગયા, અમે કહીએ છીએ માટે માનો. પ્રમાદ છોડવા જેવો છે બેન, પ્રમાદ પ્રમાદ છોડવા જેવો છે બેન. ના ના, કોઈને ખોટું ના લાગે, આ તો હિતની વાત છે, હિતની વાત, દરેકને હિતની વાત છે, આમાં તો કોઈ બીજું કઈ. હા, સમજવાની જિજ્ઞાસા વાળા જ આવે ને, નહીતર 20 માઇલ છેટેથી 25 માઇલ છેટેથી કોણ આવે? બહુ દૂર, બહુ. જો આજે ના આવ્યો તો પસ્તાવો થાત, એવી વાત આવી ગઈ. બહુ સરસ વાત આવી. ના પણ એને રસ છે, એને રસ છે. અહીં લિંગ એટલે ઉપયોગ કહેલ છે, જેને લિંગ વડે એટલે કે ઉપયોગ નામના લક્ષણ વડે ગ્રહણ એટલે કે જ્ઞેય પદાર્થોનું આલંબન નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્માને બાહ્ય પદાર્થોના, બાહ્ય પદાર્થ બધા લઈ લેવા, આત્મા સિવાય જેટલા પદાર્થ એ બધા બાહ્ય, તીર્થંકર ભગવાન હોય તો બાહ્ય પદાર્થ, આત્મા સિવાય. આ રીતે આત્માને બાહ્ય પદાર્થોના આલંબન વાળું જ્ઞાન નથી, એટલે અવલંબન લે પરનું તો જ્ઞાન નહીં થાય, એમ એવા અર્થની પ્રાપ્તિ થાય છે. કોઈ પ્રશ્ન કરે કે દેવ શાસ્ત્ર ગુરુ વગેરે જ્ઞેયનું અવલંબન નથી તો મંદિરો તથા પંચકલ્યાણક વગેરે શા માટે કરાવ્યા? ગુરુદેવ પોતે પોતા માટે પ્રશ્ન કરે છે કે અમને કોઈ પ્રશ્ન કરશે જયારે અમે આ વાત કરીએ છીએ ત્યારે અમને કોઈ પ્રશ્ન તો કરનારા છે જ કે જો દેવગુરુ શાસ્ત્રનું અવલંબન લેવાથી જ્ઞાન ન થાય તો તમે રોજ વાંચો શું કામ? વાંચવાનું બંધ કરી દો. આ મંદિરો એટલા બંધાવ્યા, આ નૈરોબીમાં તમે જાઓ છો, આ શું બધું? એક બાજુ બધું કામ કરો અને કયો કે અવલંબન લેવા જેવું નથી. આ શું? આ કયા અમને ચાવવાના જુદા અને દેખાવાના જુદા, એવું લાગે છે કેમને? એમ પોતે પ્રશ્ન કરે
ખરેખર એમ જ છે, કારણ કે અભિપ્રાયમાં જુદો એ તો સીધી વાત છે, એમ જ છે. એમ તો નથી
જો હવે એનો ખુલાસો કરે, પોતે પ્રશ્ન કર્યો. સમાધાન: સાધક જીવને અશુભથી બચવા, સાધક એટલે સમ્યક દ્રષ્ટિથી આવો, એને પણ એમ સાધક જીવને અશુભથી બચવા માટે શુભ રાગ આવે છે. જો એક એક શબ્દની કિંમત છે. શુભ રાગ કરે છે નહીં, શુભ રાગ આવે છે, થવા યોગ થાય છે, સહજ થવા યોગ થાય છે. એના કાળક્રમમાં જે પરિણામ આવવાના છે તે આવીને ઉભા રહીએ છે. એને જ્ઞાની જાણે છે પણ એનો કરતા નથી. કરતા બુદ્ધિનું શલ્ય નીકળી ગયું છે, ક્રિયા રહી ગઈ, કરતા બુદ્ધિ ગઈ, દુકાને જવાનું રહી ગયું, પણ હું કરું છું અને મારાથી કમાઉં છું એ પાપ નીકળી ગયું મોટું. અરુણભાઈ એ પાપ છે, મારી હોશિયારથી કમાઉં, હરામ એ વાતમાં માલ એક ટકો સાચો નથી, એક ટકો નહીં. હો પણ ભાઈ રોગ રોગ છે ને, રોગ. અમારા પિતાશ્રી ને માતુશ્રી હતા, એ રોગ આવે ને કઈ તાવ આવે ને છોકરાને કળું કડિયા તો ઉપાય પકડી ચમકે નાખીને ભાઈ દી. પણ એનું કારણ શું? એની પાછળ કે રોગ નાબૂદ થઈ જાય, સમજી ગયા? હા, હેતુ માતાનું બાળકને સારું થવાનું. એમ જ્ઞાનીઓની હંમેશા કરુણા છે, કદાચ મીઠો ઠપકો આપે તો પણ એની કરુણા છે એમ સમજી લેવું, સમજી ગયા? એને કોઈની પાછળ એને કોઈને દુઃખ દેવાનો ભાવ નથી. બધા સુખી થાવ એમ કહે છે, કોઈ દુઃખી ન થાવ. સમાધાન: સાધક જીવને અશુભથી બચવા માટે શુભરાગ આવે છે, કરતા નથી, કરવું ના આવું બહુ ફેર. ત્યારે કેવા નિમિત્તો હોય છે? શુભરાગ જયારે આવે જ્ઞાનીને ત્યારે બાહ્યમાં કેવા નિમિત્તો હોય છે તેનું જ્ઞાન કરાયું છે. મંદિરો હોય, શાસ્ત્ર હોય, યાત્રા કરવાનો ભાવ થતો હોય, એ બધા નિમિત્તો એનું હોય છે. અશુભથી બચવા અને શુભ ભાવ જયારે આવે છે ત્યારે એને શુભ ભાવના કાળે એવા નિમિત્ત હોય છે, સમજી ગયા? એટલે એવા નિમિત્ત તરફ એનું વલણ જાય છે. આત્મામાં ઠરાતું નથી, ઠરવાના કામી છે પણ ઠરાતું નથી, નબળાય છે એટલી. એટલે શુભ ભાવ આવે છે ત્યારે દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યેનો ભક્તિનો રાગ એને આવી જાય છે, નિમિત્ત હોય છે તેનું જ્ઞાન. નિમિત્ત હોય છે એનું જ્ઞાન કરાયું છે, એનાથી જ્ઞાન થાય છે એમ નહીં. પણ તેથી તેનું જ્ઞાન દેવગુરુ કે મંદિરોને અવલંબે છે એવો અર્થ નથી. સાધક દેવગુરુ શાસ્ત્રનું અવલંબન લેતો દેખાય છે પણ એનું અવલંબન લઈને જ્ઞાન કરે છે એમ નથી. એ તો શુભ રાગ છે, એનું નિમિત્ત એટલું અહીંયા ઉભું થાય છે, બસ એટલું જ. દેવશાસ્ત્ર ગુરુથી જ્ઞાન થતું નથી કારણ કે તે તો પર જ્ઞેયો છે, એટલે ધર્મી જીવ તેને અવલંબતો જ નથી. એનું અવલંબન જે લીએ છે એની મચકનો એક ભાગ છે. બીજો એક ભાગ તો એવો છે કે આત્માનું અવલંબન લીધા જ કરે છે. એક પરિણતિના બે પ્રકાર પડી ગયા છે, મિશ્ર. થોડુંક અંદરમાં અવલંબન છે ને થોડુંક બહારમાં અવલંબન છે. જેટલી પરિણતિ અંદરમાં અવલંબન લે છે તે સંવર નિજરા છે અને જેટલી પરિણતિ બહારમાં જાય છે એટલો આશ્રયબંધ થાય છે, એવી મિશ્ર અવસ્થા છે. કુંજભાઈ આ બધું હજી નવું તમારા માટે છે, નવું નવું લાગશે. જરાક પરિચય કરો, ચાલુ રાખજો, ધીમે ધીમે સમજાશે, જરૂર સમજાશે, સમજાશે, સમજાય એવી છે. પોતાના ઘરની વાત છે, કોઈ વિકથા તો આમાં છે નહીં. કોઈ પરની કથા તો ચાલતી
નથી. ત્રણ ખુલાસા ઘણા આવી જાય છે, શરૂઆત થી સમજાય. ખુલાસા આપ એટલા કરો છો
એવો એનો અર્થ, દેવ શાસ્ત્ર ગુરુ થી જ્ઞાન થતું નથી, કારણ કે તે તો પરજ્ઞેયો છે. એટલે ધર્મી જીવ તેને અવલંબતો જ નથી, નિશ્ચયથી એને પરનું અવલંબન નથી. વ્યવહારે અવલંબન જે લે છે પરણતિ, એ પરણતિ મારી નથી. શુભ ભાવ જેટલો થાય છે એ પરણતિ અવલંબન લે છે, એ આશ્રય તત્વ છે, એ મારું તત્વ નથી. આ બધી અંદર ની વાત છે મોહનભાઈ, અંદર ની વાત છે. વળી તે દેવશાસ્ત્ર ગુરુને નિશ્ચયથી વંદન કરતો જ નથી, પણ પોતાના સ્વભાવને વંદન કરે છે. વિકલ્પ ઉઠે ત્યારે દેવગુરુ તરફનું લક્ષ જાય છે, છતાં તે વખતે પણ પોતાના સ્વભાવનું બહુમાન ખસતું નથી. વ્યવહારે અવલંબન લે છે, પણ નિશ્ચયથી જુઓ તો એ અવલંબન લેતા જ નથી. એને અવલંબન આત્માનું નિરંતર શુદ્ધા જ્ઞાનને ચારિત્રની જે પરિણતિ પ્રગટ થઈ છે, એ આત્માશ્રી ચાલુ છે. એવો અંદરનો બધો નિશ્ચયનો વ્યવહારનો અંદર ચાલે છે, એ તો ગંભીર વાત જરા છે, વખત થઈ ગયો અત્યારે. ત્યારે એની જે પરિણતિ છે એમાં એક તમને આપું ખ્યાલ આવી જાય કે ચારિત્ર ગુણ છે એના પરિણામ થાય છે. એ ચારિત્ર ગુણના પરિણામની અંદર જેટલો આત્માનું અવલંબન લીએ છે એટલી તો અંદર વિતરાગતા છે ને સંવનિજરા છે. અને એ ચારિત્ર ગુણની પર્યાયનો એક ભાગ, એક પર્યાયના બે ભાગ, એક પર્યાય એક સ્વસન્મુખ, પર્યાય એક એનો એક અવસ્વસન્મુખ છે, એક પરસન્મુખ છે. તો જેટલી સ્વસન્મુખતા છે ને સ્થિરતા છે અંદરમાં, એટલું તો ચારિત્રમાં વિતરાગતા છે અને એટલા તો પરિણામને સંવનિજરા કહેવાય. પણ મોક્ષ થયો નથી એટલે સાધકને સાથે બાધક ભાવ પણ રહે છે. જો બાધક ભાવ સૌ છૂટી જાય, આશ્રવ બંધ તો કેવું જ્ઞાન થાય. એટલે થોડો આશ્રવ બંધ હજી અસ્થિરતાનો ભાવ રાગનો રહે છે, તો એ જેમ જેમ સ્વરૂપમાં લીન થશે તેમ તેમ રાગ ઘટતો જશે ને વિતરાગતા વધતી જશે. એક કાળ એવો આવશે પરિપૂર્ણ વિતરાગતા થઈ રાગનો સર્વથા અભાવ થઈ મુક્તિ થઈ જશે.
અને આપે એક બીજો જે ખુલાસો કર્યો કે આપણે રસ્તા ઉપર ચાલ્યા જઈએ મંદિર આવે છે, પણ જે પોતે દેવ દર્શન કરવા જાય એને દર્શન આપે છે, એના ઉપરથી એક ભાવ એવો પણ નીકળે ને કે જે આ પર્યાય પરિણતિ બહાર રખડે છે, જો એ પોતે અંતરમાં વળે તો એને દર્શન મળે છે. એવું
તો મળે ને, એ જ વાત કરી, એ જ વાત કરી,
સિદ્ધાંતિ જ આવી,
એ જ સિદ્ધાંત, એ જ વાત કરી. કાળમાં સતની વાત દુર્લભ થઈ પડી છે. વાત સાચી બહાર આવે છે ત્યારે સમજવાવાળા અને વિરોધ કરનારા એમ બંને પ્રકારો હોય છે. સતની વાત તો દુર્લભ છે, કદાચિત બહાર આવી જાય તો બે પ્રકાર હોય, સમજનારા પણ જેવો હોય અને વિરોધ કરનારા પણ જેવો હોય. અત્યારની શું વાત કરવી આ કાળની, પૂજ્ય ગુરુદેવ કહે છે. પણ ઋષભદેવ ભગવાનની વાણી નીકળી તે પહેલા જુગલિયાને એક દેવગતિ થતી હતી, એવા જ પરિણામવાળા જીવો હતા. પણ જ્યાં ઋષભદેવ ભગવાનની વાણી નીકળી, તીર્થંકર થયા અને વાણી છૂટી ને કાને પડી, ત્યાં ચારે ગતિ શરૂ થઈ ગઈ. 24 દંડકમાં તથા સિદ્ધ ગતિમાં જનારા થઈ ગયા. કોઈ સિદ્ધ ગતિમાં જનારા થયા, કોઈ સાધક થયા અને કોઈ નરક નિરોધમાં જનારા પણ થયા. પેલા એકલી દેવગતિ હતી, બીજું કઈ હતું નહીં. એવા સરળ પરિણામ હતા કે કોઈ તિર્યન કે નરક ગતિમાં કોઈ જાય નહીં, તેમ કોઈ સિદ્ધ ગતિમાં જાય
નહીં.
એ મનુષ્ય હતા પોતે, જુગલિયા મનુષ્ય હતા. હવે એ મનુષ્ય મરીને નિયમ કે બધા દેવગતિમાં જાય, એવા સરળ પરિણામ હોય. કોઈ માયા કપટ, કેમ કે કમાવું ખાવું પીવું તો કઈ હોતું નથી એ લોકોને, કઈ હોય જ નહીં. કેમ કે ત્યાં કલ્પવૃક્ષ હોય, જે ઈચ્છા કરે એને મળી જાય તરત જ. એટલે કમાવાની તો કઈ ચિંતા નહીં, ખોટું બોલવાનું કઈ હોય નહીં, રાજવ્યવસ્થા કોઈ હોય નહીં. તે સરળ પરિણામ હતા એટલે દેવગતિમાં જતા હતા. જ્યાં ઋષભ દેવગણની વાણી ખરી અને ચારે ગતિ શરૂ થઈ ગઈ. પંચમ ગતિ ગતિ પણ શરૂ થઈ ત્યાંથી જવાની, અને એવા કલુષિત પરિણામ પણ થવા માંડ્યા કે નર્ક નિગોદમાં પણ જવા માંડ્યા. ત્યાં સુધી સિદ્ધ ગતિ નહોતી. એ જે છે ને જુગલિયાનો ઉતાર, એ પુણ્ય ભોગવવા માટે જાય છે. ત્યાં સાધના થતી નથી, સાધના ન થાય, પુણ્ય ભોગવે. એકદમ ડૂબી જાય પુણ્યમાં, એવા ડૂબી જાય કે આત્મા યાદ ના આવે એવી સ્થિતિ ત્યાં પુણ્યની હોય છે, પ્રકાર એવો. પછી જયારે વાણી છૂટી ત્યારે જેઓ સમ્યક દ્રષ્ટિ થયા, સાધક થયા, અને ધ્યાનમાં લગાવીને પોતે પરમાત્મા પણ થાય, અને કેટલાક જેવો પરિણામમાં નીચે પણ ઉતરી ગયા. આ કાળમાં નહીં પણ એમ કે સુદેવ ભગવાનના કાળમાં પણ વિરોધ કરનારા હતા, ત્યારે હતા એમ કેવાનો આશય છે. એના ભરત મહારાજાના પુત્ર મહાવીરનો જીવ મરીચી પણ હતો એ વખતે, એને વિરોધ કર્યો તીર્થંકરનો. નવ ધર્મ સ્થાપ્યો સાંખ્ય મત મહાવીરના આત્માએ. પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત મહારાજા અને ભરત ચક્રવર્તીના પુત્ર મરીચી પોતે એને દીક્ષા લીધી, દીક્ષા પાલન ન કરી શક્યા. પછી એને એમ થયું કે હું તો મારા દાદા જેવો થાઉં, તીર્થંકર થઈ જાઉં, ધર્મ ચલાવ્યો સાંખ્ય મત, એટલે મિથ્યા દ્રષ્ટિ તદ્દન થઈ ગયા. પણ જ્યાં ઋષભદેવ ભગવાનની વાણી નીકળી ને કાને પડી ત્યાં ચારે ગતિ શરૂ થઈ ગઈ. 24 દંડકમાં તથા સિદ્ધગતિમાં જનારા થઈ ગયા. કોઈ સિદ્ધગતિમાં જનારા થયા, કોઈ સાધક થયા, અને કોઈ નરક નિગોદમાં જનારા પણ થયા. એટલે ચોવીસ ચાર પ્રકારની જે ગતિ છે એના બધા ભેદ પ્રભેદો છે, ભેદો છે. વાણીને લીધે તેમ થયું નથી, ઋષભદેવ ભગવાનની વાણી નીકળી માટે તેમ થયું નથી, એમ સૌ સૌની યોગ્યતા મુજબ થયા છે. ભગવાન વખતે આવું થાય તો અત્યારે આવું થાય તેમાં નવાઈ નથી. પોતે એમ કે છે, ઉપરની વાત કરી, અત્યારે સતની વાત દુર્લભ થઈ પડી છે. વાત સાચી બહાર આવે છે ત્યારે સમજવા વાળા અને વિરોધ કરનારા એમ બંને પ્રકારો હોય છે. એટલે વિરોધ કરે સતની વાણીનો તો એની ગતિ નીચી જાય, અને જે સમજનારા હોય એ ઊંચી ગતિ પ્રાપ્ત કરીને આસ્તે આસ્તે સિદ્ધ પરમાત્મા થઈ જાય, એમ કહેવાનો આશય. એમ તો ઋષભદેવ ભગવાનના વખતમાં આવું હતું તો અત્યારે આ પંચમ કાળમાં, અને નબળો કાળ ને અમે તો તીર્થંકરી નથી, એટલે અમારો તો વિરોધ કરે, અમે તો શ્રાવક છીએ, એટલે એવી સ્થિતિ અમારી જ્ઞાની તરીકે પણ હજી એવી ઉત્કૃષ્ટ નથી. હવે તીર્થંકર ભગવાનના વખતમાં વિરોધ કરે ભગવાનનો તો અમારો વિરોધ કરે, મનાવીશું એમ એમ કહેવાનો હશે. ઉપયોગ પરનું અવલંબન આલંબન લેતો નથી, બતાવવું છે. અહીં ઉપયોગની વાત ચાલે છે. ઉપયોગ ચૈતન્યનું ઇંધાણ અથવા ચિહ્ન છે. જાણું 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 એ ઉપયોગ કહેવાય, જ્ઞાનનો વ્યાપાર. ચૈતન્યનું ઇંધાણ અથવા ચિહ્ન છે. ઉપયોગ આત્માને અવલંબે છે. જે ઉપયોગ જ્ઞાનની પર્યાય જાણવાની થાય છે એ ચૈતન્ય અનુવિધાય પરિણામ તેને ઉપયોગ કહેવામાં આવે છે. કેમ કે એ જ્ઞાનનો ઉપયોગ આત્મા આશ્રિત થાય છે, જ્ઞેય આશ્રિત પર પદાર્થ આશ્રિત ન હોય, એમ આત્માને અવલંબે છે. આત્મદ્રવ્ય પણ જ્ઞેય છે, ગુણ જ્ઞેય છે, ને પર્યાય પણ જ્ઞેય છે, ઉપયોગ પણ જ્ઞેય છે. ઉપયોગનો સ્વભાવ જાણવા દેખવાનો છે, જ્ઞાનનો સ્વભાવ જાણવા દેખવાનો છે. ઉપયોગ કહો કે જ્ઞાન કયો, તે પરજ્ઞેયોને અવલંબતો નથી, કારણ કે પરજ્ઞેયોમાં ઉપયોગ નથી. જે જેનામાં ન હોય તેનું અવલંબન તે કેવી રીતે લીએ? પરજ્ઞેયો એટલે આ સાત દેવગુરુ શાસ્ત્ર બહારના પદાર્થો એ જ્ઞેયો કહેવાય. પરજ્ઞેયોમાં કોઈમાં જાણવા દેખવાનો સ્વભાવ એટલે કે ઉપયોગ નથી, માટે ઉપયોગ પરનું અવલંબન લીએ તેવો ઉપયોગનો સ્વભાવ નથી. હવે અહીં કોઈ આ શું છે કે અનાદિકાળની મિથ્યા માન્યતા છે એને તોડવા માટે વાત છે. એવી ભ્રમણા થઈ છે કે હું પરનું અવલંબન લઉં તો મને જ્ઞાન થાય, એમ. અવલંબન વિના જ્ઞાન ન થાય, કેમ કે અવલંબન લઉં તો જ્ઞાન થાય. શાસ્ત્રનું અવલંબન લે તો શાસ્ત્રનું જ્ઞાન થાય, કાપડનું અવલંબન લઉં તો કાપડ સંબંધોનું જ્ઞાન થાય, દુકાન નું મારે જાણવું હોય તો દુકાન નું અવલંબન લેવું પડે. એમ પરનું અવલંબન લઈએ ત્યારે પરનું જ્ઞાન થાય. એવી જે મિથ્યા માન્યતા છે એ શ્રદ્ધા ખોટી છે, એ તોડાવવા માટે કહે છે કે ઉપયોગ તો આત્માનું અવલંબન લઈને થાય, પરનું અવલંબન એને લેવું પડે એવી પરાધીનતા જ્ઞાનમાં ન હોય તો એને જ્ઞાન ન કહેવાય. પરજ્ઞેયોમાં કોઈમાં જાણવા દેખવાનો સ્વભાવ એટલે કે ઉપયોગ નથી, માટે ઉપયોગ પરનું અવલંબન લે તેવો ઉપયોગનો સ્વભાવ નથી. હવે અહીં કોઈ કહે કે અમો તો વ્રતધારી છીએ, પરિમાધારી છીએ, ઉપદેશક છીએ, એથી અમોને આ સાંભળવાની જરૂર લાગતી નથી, કારણ કે અમોએ જે મહેનું છે તેમાં અમોને ભૂલ દેખાતી નથી. ક્રિયાકાંડમાં ચડી ગયા હોય એ આ વાત સાંભળવા ઉગતા નથી કે અમે જે માનીએ છીએ અને કરીએ છીએ બરાબર છે, તમારી વાત અમારે સાંભળવાની જરૂર નથી, એમ કેટલાક માને. મારામાં ભૂલ નથી એમ માનનાર કદી પણ ભૂલ રહિત થતો નથી. સમાધાન: મારામાં હીણાપણું છે એટલે જ્ઞાનનું અધૂરાપણું છે, અને જે જાણે એમ જે જાણે તેની હીણાપણું ટાળી અધિક થવાનો પ્રસંગ રહે. પણ હીણપ જ નથી, હું તો પૂર્ણ છું, બધું જાણું છું એમ કહે તો હીણપ ટાળવી રહેતી નથી, તો ભૂલ ન ટાળે. સંસારી જીવોને વિતરાગ ન થાય ત્યાં સુધી ભૂલ હોય ખરી, ને ભૂલ પોતામાં છે એમ કબૂલે તો ભૂલ ટાળી શકે. પણ મારામાં ભૂલ જ નથી એમ જો કોઈ માની બેસે, હું તો ભૂલ રહી છું એમ બાહ્ય ક્રિયાકાંડના અભિમાનમાં માને તો ભૂલથી છૂટવાનો પ્રસંગ રહેતો નથી, એટલે કે તેનો સંસાર ટળતો નથી. માટે જીવે પોતાની ભૂલ ક્યાં છે તે જાણી તેની કબૂલાત કરી તેને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. માત્ર ભૂલ કબૂલ કરો એથી કરીને ભૂલ નહીં માંગે. ભૂલ થાય છે એમ કબૂલ કરવું, ભૂલ થાય છે એમ જાણવું, અને પછી એ ભૂલ કેમ ટળે એનો પ્રયત્ન કરો. માત્ર તમે ભૂલનો સ્વીકાર કરો તો ભૂલ નહીં ટળે કે હું મિથ્યા દ્રષ્ટિ મોહી છું, સંસારી છું, એ બરાબર છે, મારી સ્થિતિનું મને ભાન છે, તો એ મોહ નહીં ટળે. મોહની કબૂલત કરી કે હું અજ્ઞાની છું, હું જ્ઞાની થયો નથી, તો અજ્ઞાન છે એ એક દોષ છે, એ દોષની કબૂલત કરી એ તો એટલી નમ્રતા કહેવાય. સમજી ગયા? જે દોષને કબૂલ કરતો નથી એ તો દોષ ટાળી શકશે જ નહીં. પણ દોષને કબૂલ કરીને માત્ર દોષ થાય છે એનો સ્વીકાર કરી અટકી જાય તો પણ દોષ નહીં ટળે. દોષ શા માટે કબૂલ કરવો? કે ટાળવા માટે. ટાળવાનો ઈલાજ કરવો પડે. દોષની કબૂલત કરવા માત્રથી દોષ નહીં ટળે. અહીં ઉપયોગનું લક્ષણ જાણવું દોષ એટલો જ છે કે આત્માને નથી જાણતો એ દોષ છે. આ દોષની વ્યાખ્યા
એટલો જ છે. બહુ
મોટો છે, મોટો દોષ, મોટો મોટો દોષ છે, અને એ દોષનો દંડ મોટો છે. દોષ મોટો છે એટલે એનો દંડ પણ મોટો છે. ચાર ગતિમાં દંડાય છે, જે પીલાય છે ઘાણીમાં જેમ ઘાવીને પીલાય છે એમ આ ચક્કીમાં, સંસારરૂપી ચક્કીમાં, ચક્રમાં જેમ ઘંટીના બે પળ વચ્ચે દાણા પીસાઈ જાય છે, ભૂકો થઈ જાય છે, લોટ થઈ જાય છે, એમાં આત્મા એની ભૂલ એટલી છે કે જે પોતાને ન જાણું એ એની ભૂલ. પણ એ ભૂલ એટલી મોટી છે કે એમાં એ જીવ પીસાય છે. માટે પ્રથમમાં પ્રથમ જીવનનું કોઈ પણ કાર્ય હોય જીવનમાં, તો પ્રથમ નંબર આનો રાખો કે મારે તો મારા આત્માના સ્વરૂપને જાણવું છે, એનો અનુભવ કરવો છે. બસ એનો અનુભવ ન કરવો અને ન જાણવું, શ્રદ્ધામાં ન લેવું, એ જ મારી ભૂલ છે. મારી ભૂલ એટલી કે પોતાને ભૂલી જાઉં. શ્રીમદે કહ્યું કે જીવની ભૂલ એટલી કે પોતાને ભૂલી અને પરને પોતાનું માનવું. શ્રીમદનું વાક્ય છે. જીવની ભૂલ એટલી જ છે કે પોતાને ચૂકી જવું, ભૂલી જવું અને પરને પોતાનું માનવું. કેમ કે પોતાને ભૂલી જાય એટલે પરને પોતાનું માનવા વગર એ જ નહીં નિયમ. ક્યાંક તો શ્રદ્ધા થાપે ને, કાં આત્મામાં શ્રદ્ધા થાપે અને કાં પર મારું છે એમ શ્રદ્ધામાં રાખે. જીવની ભૂલ એટલી કે પોતાને ભૂલીને પરને પોતાનું માનવું. હવે એ ભૂલ જે મને, હું મારા આત્માને જાણતો નથી, ભૂલ છે એ ભૂલ થાય છે. એમ કબૂલ કર્યા પછી એ ભૂલ કેમ ટળે? કે જયારે હું આત્માને જાણું ત્યારે ભૂલ ટળે. તો આત્માને કેમ જાણવો? કે દેવ ગુરુ શાસ્ત્ર જે પ્રતિપાદન કરે છે એનું વારંવાર વિચાર કરી, અધ્યયન કરી અને આત્માની સન્મુખ થવાનો પ્રયત્ન કરવો. અહીં ઉપયોગનું લક્ષણ જાણવું દેખવું છે તે છે, ને તે લક્ષણ લક્ષને એટલે કે આત્માને જણાવે છે એમ કહ્યું છે. લક્ષણ છે તે લક્ષને પ્રસિદ્ધ કરે. સાકર છે એનું મીઠાપણું લક્ષણ છે તો એ સાકરને પ્રસિદ્ધ કરે છે. એમ આત્માનું લક્ષણ દયાદાન કરુણા કોમળતાના પરિણામ નથી, રાગદ્વેષી આત્માનું લક્ષણ નથી, પણ ઉપયોગ એટલે જાણવાની જે ક્રિયા થાય છે તે જીવનું લક્ષણ છે. અને એ લક્ષણ લક્ષને એટલે આત્માને પ્રસિદ્ધ કરે છે. કેમ કે લક્ષ અને લક્ષણ એક જ ચીજ છે. સાકર અને મીઠાશ, સોનું અને પીળાશ. સોનું લક્ષણ શું? કે પીળાશ, ચિકાશ. તો એનું લક્ષણ છે. હવે એ લક્ષણ છે એ લક્ષને એટલે સોનાને પ્રસિદ્ધ કરે છે. અને સોનું અને એનું લક્ષણ ચિકાશ પીળાશ એક જ વસ્તુ છે, એ કઈ જુદી વસ્તુ નથી. એમ જ્ઞાન લક્ષણ જે આત્માનું કહ્યું, જાણવું દેખવું, જો જાણનાર દેખનાર જ આત્મા છે એનું લક્ષણ છે. તો એ લક્ષણ લક્ષને એટલે આત્માને પ્રસિદ્ધ કરે છે એમ. કેમ કે બે વસ્તુ એક જ છે. આ તો ભેદ પાડીને જે આત્માના સ્વરૂપને ન સમજતો હોય એને કોઈ અસાધારણ લક્ષણ દ્વારા, ચિહ્ન દ્વારા સમજાવે. કોઈ પ્રશ્ન કરે કે ઉપયોગ તો આત્મામાં પરતરફનો અનાદિનો છે, પણ તે ક્યારે સુધરે? શુભ રાગના અવલંબને અથવા દેવ શાસ્ત્ર ગુરુના અવલંબને સુધરે ખરો કે નહીં? પાનું 37. ઉપયોગની પર્યાય અકારણીય છે. સમાધાન: શુભ રાગના અવલંબે અથવા દેવશાસ્ત્ર ગુરુના અવલંબને ઉપયોગ સુધરે એમ માનવું તે ભ્રમ છે. ઉપયોગ તો એકલા આત્માનું અવલંબન લે છે. જેમ આત્મદ્રવ્ય અકારણીય છે એટલે કારણ નહીં, હેતુ નહીં, સ્વતંત્ર, તેના ગુણ અકારણીય છે એટલે સત અહેતુક, કોઈ કારણ નહીં, સ્વયંસિદ્ધ જ્ઞાન ગુણ સ્વયંસિદ્ધ છે. તેને કોઈ બીજું કારણની જરૂર નથી, દ્રવ્યને કારણની જરૂર નહીં, ગુણને કારણની જરૂર નહીં. તેમ પર્યાય પણ અકારણીય છે. જાણવા દેખવાની અવસ્થા પ્રગટ થાય છે એને પર પદાર્થ હોય તો એ જાણવાની ક્રિયા થાય, એવું કાંઈ એને પરાધીન પણ નથી. સ્વભાવ જ છે, જાણે 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 સ્વભાવ છે. માટે અકારણીય છે એટલે એની કોઈ કારણની અપેક્ષા નથી. ઉપયોગ તે જ્ઞાન ગુણની પર્યાય છે, તેને માટે કોઈ કારણ નથી. તે ઉપયોગની પર્યાયને દેવશાસ્ત્ર ગુરુ અથવા શુભરાગનું કારણ આપી તો તે સુધરી જાય એમ કદી બનતું નથી. ઉપયોગરૂપ પર્યાય પણ અકારણીય છે, માટે પોતાના શુદ્ધ આત્માનું અવલંબન લે તો તે ઉપયોગ સુધરે છે. જો જ્ઞાનને તમારે સુધારવો હોય, પરિણતિને શુદ્ધ કરવી હોય તો શુદ્ધ આત્માનું અવલંબન લેવ. એક જ આ ગુરુદેવનો એક જ ઉપદેશ છે, તું તને જાણ, તું જેવો છો એ શ્રદ્ધા કર અને એમાં ઠરી જા. એક જ ઉપદેશ છે, એક ધારો. જ્ઞાન જ્ઞેયોથી સ્વતંત્ર છે. આત્માને પરજ્ઞેયનું અવલંબન તો નથી જ, પણ તેની જ્ઞાન પર્યાય જે ઉપયોગ તેને પણ જ્ઞેયનું અવલંબન નથી. શું વાત કરે છે? કે ત્રિકાળે આત્માનો જે સ્વભાવ છે, દ્રવ્ય સ્વભાવ, એ તો નિરાલંબી છે. એ ત્રિકાળીય દ્રવ્ય તો કોઈ પરનું અવલંબન લીએ એવો એનો સ્વભાવ જ નથી. પણ આત્મામાં જે જ્ઞાનની પર્યાય પ્રગટ થાય એ પણ પરનું અવલંબન લીએ એ પર્યાયનો સ્વભાવ નથી. ત્રિકાળીય દ્રવ્ય, આત્મદ્રવ્ય તો એનું અવલંબન ન લે પરનું, એ નિરાલંબી તત્વ છે. પણ આત્માનું જે જ્ઞાન થાય છે એ જ્ઞાનની પર્યાયને પણ પરનું અવલંબન નથી, પરના અવલંબન વિના જ થાય. તો પરનું અવલંબન લીએ ત્યારે થાય તો એ જ્ઞાન પરાધીન થાય. તો શાસ્ત્ર ઉઘાડે તો શાસ્ત્રનું જ્ઞાન થાય, તો અર્યંતને શાસ્ત્રનું જ્ઞાન થાય જ નહીં, કેમ કે એ તો શાસ્ત્રની સન્મુખ તો છે નહીં. માટે જ્ઞાન સ્વાલંબી છે, પરાલંબી નથી. જેમ આત્મા પરાલંબી નથી એમ એનું જે જ્ઞાન થાય આત્માનું એ પણ પરાલંબી નથી, સ્વાલંબી છે. તેને પણ જ્ઞેયનું અવલંબન. ઉપયોગનો સ્વભાવ જાણવા દેખવાનો છે, તે જ્ઞેયને લીધે જાણતો નથી. ઘડો છે તો ઘડાનું જ્ઞાન થાય છે એમ નથી, ઘડો ન હોય તો ઘડાનું જ્ઞાન થાય એમ. તમારી દુકાન તમે જાઓ તો દુકાનનું જ્ઞાન થાય એવી જરૂર નથી, અહીં બેઠા બેઠા પણ દુકાનનું જ્ઞાન થઈ શકે છે એમ. જ્ઞેયોને લીધે જાણતો નથી, ઉપયોગનું આવું સ્વરૂપ છે એમ તે જ્ઞેયને તું જાણ. ઉપયોગ અકારણીય છે એમ જાણ, એટલે આ ઉપયોગ એટલે જ્ઞાનના વ્યાપારને કોઈ અવલંબન કોઈ કારણની જરૂર નથી. જાણવું 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 એનો સ્વભાવ છે. ઉપયોગમાં પરજ્ઞેયનો અભાવ છે તો તેનું આલમન કેવી રીતે હોય, ન જ હોય. પણ વ્યવહારનું કથન આવે ત્યાં જેવો અજ્ઞાનના કારણે ભૂલ કરી બેસે છે. જો આ મૂળ મુદ્દાની વાત, જ્યાં જ્યાં વ્યવહારનીનું કથન આવે એનું જ્ઞાન કરાવે, વ્યવહારનીના કથનનું જ્ઞાન કરાવે કે જીવ જ્યાં સુધી સિદ્ધ પરમાત્મા ન થાય ત્યાં સુધી એને મનુષ્ય ગતિ દેવગતિ આદિનો સંયોગ હોય, જ્યાં સુધી પૂર્ણ અરિહંત પરમાત્મા પ્રગટ ન થાય દશા ત્યાં સુધી એની દશામાં રાગાદી વિકાર ભાવ પણ ઉત્પન્ન થાય, જ્યાં સુધી પૂર્ણ પરમાત્મા ન થાય ત્યાં સુધી આઠ કર્મનો બંધ પણ જીવને હોય, જ્યાં સુધી સ્વભાવમાં ન ઠરે ત્યાં સુધી પરનું અવલંબન પણ આવી જાય, સમજી ગયા? એવી બધી સ્થિતિ સંસાર દશામાં હોય ખરી, એનું જ્ઞાન કરાવે. એ જ્યાં વ્યવહારનું જ્ઞાન કરાયું ત્યાં પોતાના અજ્ઞાનને લીધે એને સાચું માની લઈએ, એ ભૂલ થઈ ગઈ. માટે કે પણ વ્યવહારનું કથન આવે ત્યાં જીવો અજ્ઞાનના કારણે ભૂલ કરી બેસે છે, કથનના કારણે નહીં, પોતાની સમજ ભૂલ એને સાચું માની લઈએ છે. વ્યવહારનું કથન આવે એને સાચું માની લઈએ એમ કે અત્યારે સિદ્ધતા નથી તો મનુષ્ય પર્યાય છે આ, તો એને સાચું માની લીધું કે મનુષ્ય તે આત્મા એમ, તો મનુષ્ય તે આત્મા તો ભૂલ થઈ ગઈ, કેમ કે આત્મા મનુષ્ય પર્યાય વાળો નથી, આ તો સંયોગનું કથન થયું. સ્વભાવ તો એનાથી ભિન્ન છે, ચૈતન્ય મૂર્તિ આત્મા છે એમ. રાગી તે જીવ, દ્વેષી તે જીવ, વ્રતી તે જીવ, સાધુ તે જીવ, એ બધું વ્યવહારનું કથન છે. એને સાચું માની લઈએ તો સાધુનો વેશ છે એને જે આત્મા માન્યો. હા એમ.